ચારિત્રની આરાધનાનું શાશ્વત પર્વ દસ લક્ષણ પર્વમાં આજે મૈથુનથી રહિત ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો દિવસ છે. પર્વ એટલે આરાધનાનો મહોત્સવ. અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરતા કરતા એક દુઃખિત જીવને એક કંઈક આશરો મળે, શરણ મળે, કંઈક શાંતિનું સ્થાન મળે એના માટેના આ પર્વો હોય છે. જેમ કોઈ મુસાફર ચાલતા ચાલતા થાક્યો હોય એને કંઈક વિસામાનું સ્થાન મળે, કંઈક ઝાડની નીચે શાંતિથી, એમ જેને પરિભ્રમણ કરતા કરતા થાક લાગ્યો છે એવા જીવોને માટે આવા પર્વ. જૈન દર્શનના પર્વ ક્યારે પણ આકુરતા માટેના, તૃષ્ણા માટેના, પાંચ ઇન્દ્રિયના વિષયોને માટેના પરિગ્રહ પ્રદર્શનના હોતા નથી. એ આત્માની આરાધના અને સંયમના એ પર્વ હોય છે. અને આ તો એક શાશ્વત પર્વ છે, અને એ પણ ચારિત્રનું એ શાશ્વત આરાધનાનું પર્વ છે. એમાં ક્રમસર લઈએ છે, બાકી ખરેખર તો આરાધના દસેય લક્ષણ પૂર્વકની એક સાથે હોય છે. જેમ વિકલ્પોનો ક્રમ હોય છે અને સાધનાની પ્રણતિ અક્રમે એક સાથે હોય છે, એવું ન સમજ્યું કે આજે બ્રહ્મચર્ય છે, ગઈકાલે આકિંચન હતો, એ પહેલા દિવસે ક્ષમા હતી. એ તો એક ક્રમસર બતાવવાની વાત છે, બાકી અક્રમપણે એની સાધના નિરંતર ચાલવી જ જોઈએ. અને એમાં હવે એમ ન વિચારવું કે પૂરું થયું, આજથી હવે મારું કાર્ય, આવતા વર્ષ સુધી મને. જીવને એવા વિચાર પણ કેમ આવે? આરાધનાથી મારે રહિત થવાનો વિચાર પણ કેમ એક આત્માર્થી ના આવી શકે? આયુષના અંતિમ કાળે જેને આપણે કહીએ મરણના ડચકા હોય તો પણ મારે આરાધના નથી છોડવી, તો પછી જીવનમાં તો કેમ છોડી શકાય? પોતાના આત્માની તૈયારી કરવી પડશે. સંયોગો બદલવાના છે, ઉદય બદલવાના છે. આયુષ પૂર્ણ થયે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને ભાવ બદલી જવાના છે. કોનું શરણ, કોનો આધાર આપણે લેશું? આધારભૂત તત્વ હાથમાં આવ્યું નથી. આધારભૂત તત્વની સાધના આરાધના ન કરી સંસ્કાર પણ જો નથી નાખ્યા તો અસરણપણે તો અનાદિથી પરિભ્રમણ રખડી રહ્યા છીએ, અને એવી જ દશા લઈને આ ભાવ પૂરો કરવો છે? કંઈક જીવનમાં એક અપૂર્વ યોગમાં અપૂર્વ પ્રણતિ પ્રગટ ન કરી તો સાર્થક પણ શું છે? એમને સમજવું આ સહેજે આપણને યોગ મળ્યો છે, આમ જેણે કે સસ્તામાં મફતનો મેળો છે એવું નથી. જે યોગ માટે દેવો પણ ઝંખતા હોય છે, ક્યારે મનુષ્ય પણ અમે લઈએ, ક્યારે આરાધનાની ઉગ્રતા કરીએ, અરે એવા મનુષ્યપણાના યોગમાં આવો પંચમ કાળમાં આ ક્ષેત્રે આવો યોગ ન ભૂતો ન ભવિષ્ય એવો જ હોય. સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવું આવે. જેમ બારમાં કહેવાય છે બગાસું ખાધું ને પતાસો મળ્યો, એમ કોઈ મહાપુણ્યના યોગે આપણને મળી ગયું છે એની આપણને કલ્પના નથી. અને એટલા માટે ઇન્દ્રિય વિષયોની પાછળ એમાં બ્રહ્મચર્ય એટલે ક્યારેય પણ એક જ ઇન્દ્રિય વિષયની વિચારણા ન કરવી. કોઈ પણ ઇન્દ્રિય વિષયનો ગ્રદ્ધિભાવ એ અબ્રહ્મ ભાવ છે. અને મનુષ્યપણામાં તો જેમ ચાર સંજ્ઞા હોય છે, ચાર ગતિ માટે જેમ ચાર કસાઈની મુખ્યતા હોય છે, નારકીમાં ક્રોધ કસાઈની, તિર્યંચમાં માયા કસાઈની, મનુષ્યપણામાં માનની, દેવ પર્યાયમાં લોભની, એવી જ રીતે ચાર ગતિ પ્રમાણે ચાર સંજ્ઞા પણ કહેવાય છે. દેવમાં પરિગ્રહ સંજ્ઞા છે, મનુષ્યમાં મૈથુન પણ છે, તિર્યંચમાં આહાર સંજ્ઞા છે અને નારકીને ભય સંજ્ઞા છે. મુખ્યતા લીધી છે, બાકી તો બધું જ હોઈ શકે છે એમાં પણ. એટલા માટે શ્રીમદજીએ તો ખાસ બ્રહ્મચર્યની મહિમા માટે લખ્યું છે, બોલીએ છીએ, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક ના, પાત્ર થવાશે ઓ સદા બ્રહ્મચર્ય મધ્ય. પૂજ્ય ગુરુદેવસિંહ પણ એક દ્રષ્ટાંત આપીને કહેતા આપણને, આમાં કોઈના પ્રત્યેના દ્વેષભાવ કે એવી નથી, આપણા પરિણામ માટેની વાત છે. મનુષ્ય છે તો બે પગ છે, પછી લગ્ન કરે છે તો ચાર પશુ થાય છે, પછી એનાથી આગળ થાય તો છ પગ ભમરો કે એ રીતે વાત આગળ લેતા. આની પાછળનો એક હેતુ શું હોય છે એક વિચારી લેવા છે. આપણા જીવનના 24 કલાકમાંથી જેને ગુજરાતીમાં કહીએ કયો રાગ આપણો કાળ ખાઈ જાય છે, 24 કલાકમાંથી એક વિચાર કરીએ ક્યાં એક ઇન્દ્રિય વિષયની પાછળ આપણો લગભગ કાળ આખો ચાલ્યો જતો. એનાથી એક કાંઈ કમસે કમ મર્યાદા તો કરી શકીએ, ચલો એ અશક્ય જેવું લાગતું હોય કોઈના જીવનમાં તો એની એક મર્યાદા કરીને પણ બ્રહ્મ સ્વરૂપ એટલે શું, જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા અને એમાં ચર્ય એટલે રમવું, પોતાના સ્વરૂપના આનંદની રમણતામાં સ્થિરતામાં લીનતામાં આનંદના વેદનમાં એવા લીન થઈ જવું, એકાકાર થઈ જવું કે અબ્રહ્મનો ભાવ જ ઉભો ન થાય, અને એવી દશા મુનિરાજને પ્રગટ થઈ હોય છે. તીર્થંકરોમાં વિચાર કરીએ તો 5 બાલ્યતિ તીર્થંકરો છે, એમાં એક બ્રહ્મચર્ય માટે ઉત્કૃષ્ટપણે તો કોને કહી શકાય, કેમ નેમિનાથ ભગવાનને આપણે યાદ કરીએ. એમાં 4 બાલ્યતિ તીર્થંકરો એમણે તો પહેલેથી નક્કી જ કહ્યું હતું એમને. એમાં પણ મલ્લીનાથ ભગવાનને તો પોતાને જન્મ દિવસે નગરીની રચના કરે છે તો જાતે સ્મરણ થાય કે આવું બધું કંઈ મેં પહેલી વાર નથી જોયું, ક્યાંક જોયું છે એવું યાદ આવે છે, અને જોતા પૂર્વભવમાં દેવ પર્યાયમાં આવો વૈભવ યાદ આવે અને વિરાગ થઈ જાય. એટલે 4 જે બાલ્યતિ તીર્થ એમણે તો નક્કી જ કર્યું, આ એક ક્યાં સુધી પહોંચ્યા, ગુજરાતીમાં એને કહીએ લીલા તોરણ સુધી પહોંચી ગયા, અને છતાં પણ એક જ ખાલી એક યોગ બન્યો. એક યોગ શું યોગ બન્યો, એક આવું આપણે ક્યારેય નહીં સાંભળ્યું હોય ને, આવું પશુઓનો પોકાર જેવું કે એવું નોટ એક્ઝેક્ટ પણ એના જેવું નહીં સાંભળ્યું હોય ને ક્યાં. અરે જીવનમાં જેને વૈરાગ્ય કરવું છે એને નિમિત્તો અઢળક મળે છે અત્યારે, નિર્દોષપણે ક્યાંયનું બધું, અને આવા જો આવા અલ્પ વૈરાગ્યનું નિમિત્ત સામાન્યપણે પશુ, અને બે રીતે વિચારવું છે, એક સામાન્ય જીવના જીવનમાં લગ્ન એ ઉત્કૃષ્ટ રાગનું પ્રસંગ કહેવાય, અને એની સામે અલ્પ એક વૈરાગ્યનું નિમિત્ત અને ઉત્કૃષ્ટ વૈરાગ. ઉત્કૃષ્ટ રાગના પ્રસંગમાં ઉત્કૃષ્ટ વૈરાગ જાગ્રત થવો, આ એની મહાદશા કેવી હશે એમની, એવો ઉત્કૃષ્ટ વૈરાગ પુરુષાર્થે કેવો હશે કે એ આખો મુનિ દશા જેવો વૈરાગ એ ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે. અને એ ત્યાંથી એ મુનિ તીર્થંકર મુનિરાજ માટે એ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત નેમિનાથ ભગવાને આપણને આપ્યું છે. રાગના પ્રસંગમાં વૈરાગ જાગ્રત થવો એ મહાપુરુષાર્થી જીવોનું કામ છે, અને એવી જ રીતે ગ્રસ્ત દશામાં ખાસ બ્રહ્મચર્ય માટેનું જો લઈએ જંબુ સ્વામી છે, સુદર્શન શેઠ પણ છે, કે જેમને આખું, જંબુ સ્વામીનો પણ એટલો જ ઉત્કૃષ્ટ વૈરાગ છે, પણ આ તો આખું ક્યાં સુધીનું હતું કે ફાંસીની સજા સુધીની આખી વાત હતી. પોતે પોતાના ધ્યાનમાં લીન હતા, રાણીએ વિપરીત બધું કર્યું અને પોતાના બ્રહ્મચર્યમાં એ અડગ રહ્યા. આ આ સામાન્ય વાત નથી. આપણને તો અલ્પ કાંઈક હોય તો ખોટું કરી નાખીએ, અત્યારે ચલો જાન બચી તો. આ જૈન દર્શન નથી. આયુષના ક્ષયનો કાળ હો તો ભલે હો, મારે મારા સિદ્ધાંતમાંથી ચલિત નથી થવું. એક પ્રસંગમાંથી એમણે શું ભાવના ત્યારે ભરી કે રાજાએ એમને ફાંસીની સજાની જ્યારે કરી ત્યારે એમના ભાવનામાં એમણે શું નક્કી કર્યું કે આ ઉપસર્ગમાંથી જો હું બચીશ તો આવા સંસારના દશા મારે નથી રહ્યું, મારે શું કરવું છે, મુનિ દશા લઈ લઈશ. એવું બન્યું ખરું. પછી શું, એ તો ખાલી અમસ્તો થોડુંક લીધું હતું, હું થોડા વખત પછી લઈશ. મેં ક્યાં ના, થોડા વખત પછી લઈશ. જો એક કેટલી ઉગ્રતા પુરુષાર્થની મુનિ દશા લે છે, વન જંગલમાં પોતે વિચરે છે અને એમાં જ એ રાણીને દાસી પાછી એને દેશ નિકાલ કરે છે, ફરતા ફરતા જંગલમાં પાછો યોગ બને છે. કેવી વિચિત્રતા એક પરિણામોની, એક સામ્યની દ્રઢતા અને અહીંયા કસાઈની ઉગ્રતા, કે આને જ કારણે મને આ દેશને. પોતાનો દોષ ન જોયો, કોનો દોષ જોયો, એમનો જોયો, એમનો કોઈ દોષ નહોતો અને તો એના ઉપર શું કરે છે, એક વિપરીત ભાવનું ફળ તો ભોગવે છે અને છતાં ફળ એવા, યોગ્યતા હોય તો શું. અરે જે મુનિરાજની સાધનામાંય દશા જોઈને હિંસક પ્રાણીઓ પણ એકવાર હિંસા છોડી દે અને એની બદલે જેને ગુજરાતી કહે ને એક ઠોકર ખાધી છે અને છતાં એવા પૈણા, એ ઉપસર્ગ કરે છે. એ ત્યારે હવે મુનિ દશામાં છે સુદર્શન શેઠ, શું ભાવના કરે, પછી સુદ્રઢતા કરે, હું પ્રતિમા યોગ ધારણ કરીશ. પ્રતિમા યોગ એટલે ઉપસર્ગ સમયમાં હું જરા પણ પરિણામથી તો નહીં, કાયાથી પણ હું ચલિત નહીં થાઉં. જેમ હોય ને પ્રતિમા કેવી સ્થિર હોય છે, બારમાં ગમે તે પ્રકાર બનતા હોય છે તો એ સ્થિર, અને એ જ સાધના કરીને એ પોતે નિર્વાણને પામે છે. કદાચ નામ તો સાંભળ્યું હશે, નહીં ગયા હોય તો. પટનામાં એ ગુલજાર બાગ એરિયા કહેવાય છે અને ત્યાં એમનું નિર્વાણ સ્થાન છે એમનું. તો આ રીતે આવા બધા પ્રસંગો આપણને એક પ્રેરણા આપે છે. ક્યારે પણ ઉદયથી ચલિત થાયશ નહીં અને તારા સિદ્ધાંત નિર્ણયમાંથી ક્યારેય ડગીશ નહીં થાય. કોઈ પણ ઉદય પ્રસંગ એ આપણા જીવનની પરીક્ષા માટે છે. લૌકિક પરીક્ષા તો ઘણી આપી હશે અને ઘણા શું કહેવાય ગોલ્ડ મેડાલિસ્ટને પહેલા થયા છે, પણ હર સમયે આપણી આ જીવનની પરીક્ષામાં આપણે નાપાસ થઈ રહ્યા છે. એક એક ઉદય પ્રસંગમાં અલિપ્તતાની બદલે એકાકાર થઈને આકુલિત થઈને દુઃખી થઈ રહ્યા છે. તો એ ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં ચર્યા રમણતા એવી કરીએ કે બાહ્ય ઇન્દ્રિય વિષયો પ્રત્યે આપણું લક્ષ્ય જ ન જાય. તો એવી એક ઉત્કૃષ્ટ આરાધના કરતા કરતા એક આજનો દિવસ છે. અને આજના દિવસે એક સહજ યોગ છે કે પાંચ તીર્થંકરોમાં પ્રથમ બાલ્યતી તીર્થંકર વાસુપૂજ્ય ભગવાનનો નિર્વાણનો આજનો એ છે. સામાન્યપણે આપણે ચંપાપુરી કહીએ છીએ, અત્યારના એ ચંપાપુરી એટલે કે ભાગલપુર છે, એની બાજુમાં 60 કિલોમીટર દૂર બોસી ગામમાં મંદારગીરી પર્વત છે અને ત્યાંથી એમનું નિર્વાણ થાય છે. એ સાથે સાથે સમ્યક જ્ઞાનની આરાધનાનો છે. ફરીથી એમ ન સમજવું, આપણે અહીંયા 10 લક્ષણ કર્યું એટલે કાર્યક્રમ પૂરો થાય અથવા પર્વ આરાધના પૂરી થાય છે. 10 લક્ષણ સાથે સાથે ચારિત્ર ધર્મની આરાધના, અને એ ચારિત્ર 3 મોક્ષ માર્ગના 3 અંશ રૂપે દર્શન જ્ઞાન અને ચારિત્રના 3માં તેરસ ચૌદસ અને પૂનમ એ ત્રણ દિવસ હોય છે. અને પછી આવા જો આરાધનાના દિવસોમાં આપણે ઉત્તમ ભાવના ભાવી હોય તો આપણું હૃદય એટલું નિર્મળ થઈ જાય, પ્રણતિ એટલી નિર્મળ થાય કે કોઈ પણ જીવ પ્રત્યે, અને એટલા માટે પ્રતિક્રમણમાં આપણે કરીએ છીએ ને, જેમ આપના માગીએ છીએ એમાં વિસ્તૃત શંકરોને યાદ કરીને, પછી પંચ પરમેષ્ટિને યાદ કરીને, પછી 84 લાખ જીવીઓની માય કરીને આપણે કરીએ છીએ, તો ભૂતકાળમાં જાણે અજાણે જે કાંઈ આપણે કોઈના પ્રત્યે દુઃખ પહોંચાડ્યું હોય એ સામો જીવ ક્ષમા આપે કે ના આપે, હું મારા પરિણામોને નિર્મળ કરી દઉં છું. અને એના માટે ક્ષમાવણી પર્વ પણ હોય છે. તો આજ જેમ સમ્યક દર્શનના 8 અંગો છે એમ સમ્યક જ્ઞાનના પણ 8 અંગ છે, અને એની સવારના વાત આપણે કરી છે. જીનવાણીનું શુદ્ધ અક્ષરપૂર્વક એનું વાંચન ઉચ્ચારણ કરવું, એના ભાવોને સમજવા, ઉચ્ચારણ અને ભાવ બે સાથે જીનવાણી પઠનનો સુખાલ જાણવો, જ્યારે પણ પ્રમાદ આદિના નિમિત્ત હોય ત્યારે એ પોતે ઉપયોગની સાવધાની ન રહે તો ત્યારે ન કરવું, સામાન્ય વાંચે એ જુદી વાત છે. ગુરુનું નામ છુપાવવું નહીં, ગુરુના નામને છુપાવે એનો અર્થ કે એને પોતાની અધિકતા છે. કોઈ ફરીથી પોતાના ગુરુ પ્રત્યેની જેને બહુમાન ભક્તિ છે તો બીજો હોય કે ન હોય, ન્યા હું નામ લઈશ તો એને શું લાગશે, એને જે પ્રકારે લાગુ હોય, તો મને મારા ગુરુનું અત્યંત બહુમાન ગર્વ, આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ, એવી પોતાને એના આપણા ગુરુ પ્રત્યે એ આપણે આલોચનામાં આવશે. ગુરુદેવસિંહના શ્રીમુખે આપણે સાંભળશું એમાં પદ્મનંદી આચાર્યદેવ આલોચના અધિકારમાં તો કહે છે, મારા ગુરુએ આજે ઉપદેશની જમાવટ કરી છે, એની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, 3 લોકનું રાજ્ય પણ હું નોછાવર કરી દઉં છું. જેને સામસામે કે આ એમને જે વાણી આપી છે, બોધ આપ્યો છે, એની સામે આ 3 લોકનું રાજ્ય પણ મારા માટે કેવું છે, એક તુચ્છ છે. એવી તો એક પોતાને પોતાના ઉપકારી પ્રત્યે એ ભક્તિ હોવી જોઈએ. પદ્મમલધારી દેવ પણ એ કહે છે, એમણે બીજાનો આધાર આપીને નિયમસારમાં કરેલા ઉપકારને સજ્જન પુરુષો ક્યારેય ઓળવતા નથી. મોક્ષ સેનાથી થાય છે? સુબોધ સમ્યક જ્ઞાનથી થાય છે. સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ સેનાથી થાય છે? નિમિત્તપણે આ બધા વાતો છે. સુશાસ્ત્રથી થાય છે. સુશાસ્ત્રની ઉત્પત્તિ સેનાથી થાય છે? આપ્તથી થાય છે. અને તેથી આ કરેલા ઉપકારને સજ્જન પુરુષો ક્યારેય એ ભૂલતા એ નથી. તે સમ્યક જ્ઞાનની આરાધનાના પણ છે. આપણે હવે આપણા ચાલતા વિષય ઉપર આવીએ. આપણને ગુરુદેવસિંહનું 19મી વારના 35મી ગાથા ઉપરનું મુખ્ય પ્રવચન આપણને આવ્યું, એટલા એ પહેલા ભાવાર્થ ગુરુદેવસિંહ લીધું, તો થોડો ભાવાર્થ લઈએ આપણે મૂળ શાસ્ત્રમાંથી. 34મી ગાથાનો ભાવાર્થ 75 પાનો છે. આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે. મળે છે ભાવાર્થની પહેલી જ લાઈન, આત્માને પરભાવના ત્યાગનું શું લેવું છે, ફરીથી પરભાવના કરવાપણાનું નામ નહીં, કરવાપણાનું નહીં, કરતાપણાનું નહીં, ત્યાગના કરતા પણ, કરવાપણાનું કરતા પણ નહીં. પરભાવ કરવા જેવું છે એ તો વાત જ નથી, પરભાવ શું છે, ત્યાગવા યોગ્ય છે એ પણ કેવું છે, એક નામ. બીજું એ માન લઈએ, આત્માને પરદ્રવ્યના ત્યાગનું કરતા પણ એ શું છે, નામ માત્ર છે. નહીં એટલે છોડવા નહીં ને, ધીરે ધીરે છૂટા છે ને, એટલે શું છે ને, પડદ્રવ્ય છે કે નહીં આપણી પાસે, છે ને આપણી પાસે છે ને, તો કોની પાસે છે? પરદ્રવ્ય છે એ છોડવા નથી ને, એ લોજિક નથી જોતું, એક્સપ્લેનેશન નથી, યસ ઓર નો, એ ઓબ્જેક્ટિવમાં યસ ઓર નો હોય, ખાલી છોડવા છે કે નથી છોડવા. તો ભલે પડ્યા રહ્યા, વાંધો નથી ને, આપણે લડ્ડુ ખાના ઓર શું છે જીવનમાં? જીવનમાં એક પ્રકાર અંદરમાંથી જેને ભલે રહ્યા એવો જે ભાવ છે એ જ દેખાડે તને એનું એકત્વ અને મમત્વ છે. અરે ખરેખર તો એને એક ક્ષેત્ર આવ્યા સંબંધ પણ મારી એક અશુદ્ધતાની નિશાની છે. એક ક્ષેત્ર આવ્યા સંબંધ પણ એકત્વની જરૂર નથી. આજે અરિયન દશામાં પણ શરીરનો એક ક્ષેત્ર આવ્યા સંબંધ પણ શું દેખાડે છે? સંસાર દશા છે, ચાર હજી ગુણોનું શું છે? અસિદ્ધત્વ જે છે એટલે એનું પ્રતિજીવી ગુણોનું એ હજી પ્રગટ નથી થયું આપણને. અસિદ્ધત્વપણાનો ઔદયિક ભાવ છે, સંસારી છે. ભલે પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ છે, અનંત જ્ઞાન અનંત સુખ થઈ ગયું છે, પણ છતાં પણ અરે આવો એક ખેદ કેમ નથી થતો? ઉલટાની હોવાની તને અનુમોદના કેમ થાય છે? ભલે રહ્યા શું થયું, એની પાછળ શું થયું? એક અનુમોદના પણ રહેશે, તને હજી એનો મમત્વ ભાવ છે. અરે હું સ્વભાવમય તત્વ છું, અને સ્વભાવમય તત્વ પરિપૂર્ણ રૂપે પ્રણતિમાં થઈ જાય એ મારું કર્તવ્ય છે. તો અહીંયા તો પહેલું તો એ પરદ્રવ્ય પ્રત્યેની એ ઉપેક્ષા, એટલે એને કરવાપણું તો નહીં, ત્યાગવાપણાના પણ વિકલ્પ છોડી દે છે. તો એ અહીંયા આત્માને પરદ્રવ્યનું ગ્રહણ એ તો પ્રશ્ન જ નથી, પરદ્રવ્યનો ત્યાગ એ પણ પ્રશ્ન નથી, પણ પરભાવનું કરવાપણું પણ નહીં. પણ પરભાવનું શું છે? ત્યાગ કરવાનું. પરદ્રવ્યના પરભાવના ત્યાગનું કરતા પણ એ પણ શું છે? નામ માત્ર છે. ઘણી વાર ગુરુદેવ ઘૂંટાયું છે, અને એ રીતે 47 શક્તિમાં 34મી શક્તિ જોઈએ તો શું છે? 34મી અભાવ શક્તિ. અને અભાવ શક્તિ એટલે શું? અવિદ્યમાન અવસ્થા વાળાપણારૂપ અભાવ શક્તિ. 33મી ભાવ શક્તિ છે અને 34મી અભાવ. 33માં ભાવ શક્તિમાં શું લીધું? વિદ્યમાન અવસ્થા. પણ સ્વભાવ તરફનો ઝુકાવ થતા, દ્રષ્ટિ થતા, નિર્મળ પર્યાય ત્યાં વિદ્યમાન હોય જ છે. મારે પ્રગટ કરવી એવાય વિકલ્પની જરૂર નથી. અને એવી જ રીતે જેવો જેટલો જેટલો સ્વભાવનું અવલંબન લીધું છે, એટલો ત્યાં અશુદ્ધ પર્યાયનો શું હોય છે? અવિદ્યમાન, એટલે કે અભાવપણું. જો આખા વિકલ્પોથી છોડાવે છે આપણને, મારે આ કરવું છે અને મારે આ છોડવું છે. પરદ્રવ્યની વાત ભૂલી જવાની છે. આ તો તારા દ્રવ્યગુણ પર્યાયના અસ્તિત્વમાં જેનું છે એની વાત ચાલે છે. જે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમય અસ્તિત્વમાં જ જે નથી એની તો કોઈ વાત જ નથી. અને તારી પણતીમાં પણ જે અશુદ્ધતા છે, આજ ગુરુદેવસી એટલે 2-3 દિવસથી જ વાત કરે છે, પર્યાયમાં છે પણ મારા સ્વભાવમાં નથી. અને આ બે વાતથી શું સિદ્ધ થાય છે? પર્યાયમાં છે અને સ્વભાવમાં નથી, એનો અર્થ શું થાય છે? તો જ ત્યાગનો પ્રશ્ન આવશે. પ્રત્યાખ્યાન. હજો પર્યાયમાં રાગ જ નથી તો પછી ત્યાગવાનો શું છે? અને સ્વભાવમાં જ જો રાગ પ્રવેશી ગયો તો તું છોડીશ કેવી રીતે? ત્યાગ શબ્દ શું સૂચવે છે? કે પર્યાયમાં અસ્તિત્વ છે અને છતાં સ્વભાવમાં એનો અભાવ છે. અને સ્વભાવમાં અભાવ હોવાથી સ્વભાવના આશ્રયે પર્યાયમાં રહેલા રાગ શું થઈ જાય છે? શું થઈ જાય છે? છૂટી જાય છે, છોડવા પડે છે. ઉત્પન્ન જ નથી થતા, છોડવા એમ પણ નથી, છૂટી જાય છે, એટલે એનો અર્થ કે અભાવ ઉત્પન્ન જ થતા નથી. તો અહીંયા સુધી આખું. કોઈ બોજામાં રહીશ નહીં. રાગને કરવું એ તો છોડી દેજે, પણ રાગને છોડવો છે, ત્યાગવો છે, અભાવ કરવો છે, એવો પણ એક વિકલ્પનો બોજો છે ને, તને પૂર્ણતા સુધી નહીં પહોંચાડે. પરદેવના કરતા પણ આના બોજા તો ક્યાંય દૂર ન આર્યા. જે માથે લઈને ફરીએ છીએ ધ્યાન તો રાખવું પડે કે નહીં, બીજું કાંઈ નહીં, સમાજનું નહીં પણ ઘરનું તો રાખવું પડે કે નહીં, ઓફિસનું તો રાખવું પડે કે નહીં. બે ચાર દિવસ ન જઈએ ને કરીએ તો શું થઈ જાય, બધું આડું ઓળું ને કેવોશ થઈ જાય ને, કેવોશ કે ને બધા. ઉદયાધીન સંયોગની શું કામ ચિંતા કરે છે? જેનું તને વેદન જ થવાનું નથી એની શું ચિંતા કરે? ધર્મ સંયોગ બદલાવા માટે છે? સંયોગ બદલવા માટે, ઉદય બદલવા માટે ધર્મ છે કે વેદન બદલવા માટે છે? તો જ્યાં વેદન થઈ રહ્યું છે એની તો ખબર નથી. આજ ગુરુદેવજીએ વાત લીધી હતી કે આપણે ઘણા તો દુઃખને સ્વીકારતા જ નથી, અને દુઃખને સ્વીકારીએ છીએ તો દુઃખના ખરા કારણને સ્વીકારતા નથી. ઘણા તો એમ જ અમે ખાઈ પીને કહેવા છીએ સુખી છીએ, અને કોઈ કે દુઃખી છીએ તો સેના કારણે દુઃખી છીએ? નિર્ધનતા છે ને, શરીરમાં રોગ છે ને, અપમાન આદિ થાય છે, અસાતાના ઉદય, એ પણ યથાર્થ દુઃખના કારણ નથી. અને જ્યાં અર્થાર્થ કારણ નહીં મળે તો ઉપાય પણ ખોટો થવાનો છે. ડાયગ્નોસિસ ટોટલી રોંગ થયું હોય એનો ટ્રીટમેન્ટ સારામાં સારી આપશો તો શું થવાનું છે? એમાં પહેલું આ નિશ્ચિતપણે દુઃખ શું છે કે પર ભાવનું કરતા પણ આનો બોજો, કે પર ભાવના છોડવાનો પણ વિકલ્પનો બોજો. તો અહીંયાથી એ કરતા પણ એ તો શું છે, ખાલી નામ માત્ર. અહીંયા પરદ્રવનું છોડવું એ તો નામ નથી આપ્યું, પરદ્રવના ગ્રહણ નહીં, ત્યાગનું પણ એ મારા માટે નામ છે એવું પણ નથી, પણ પરભાવનો ત્યાગ એનું નામ માત્ર. આપણે ટીકામાં વાત લઈ લીધી, એ નામ પણ શું કામ આપવામાં આવે છે કે પર્યાયની અપેક્ષાએ જોઈએ તો પૂર્વ પર્યાયમાં હતું અને હવે ઉત્તર પર્યાયમાં ઉત્પન્ન થતું, તો એ અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ, બાકી દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જોઈએ તો એ નામ પણ, એ નામ પણ મને લાગુ પડતું નથી. તો જેના પછી છે તો એ પોતે તો જ્ઞાન સ્વભાવ છે. જો શું શબ્દ વાપરો, કારણ શું આપ્યું કે હું કેવો છું? જ્ઞાન સ્વભાવ. પેલા ટીકામાં શરૂ કર્યું છે પહેલેથી, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. તો હું તો જ્ઞાન સ્વભાવ છું અને મારો જ્ઞાન સ્વભાવ કોઈ દી છૂટતો નથી, અને જ્ઞાન સ્વભાવ છૂટે તો રાગનો પ્રવેશ થાય ને. હું ક્યારેક મારા અરૂપીપણાને છોડી દઉં તો રૂપીપણો આવી શકે, હું મારા ચૈતન્યપણાને છોડું તો ક્યારેક જડપણો આવી શકે, પણ હું તો મારા જ્ઞાન સ્વભાવને, ચૈતન્ય સ્વભાવને હું ક્યારેય છોડતો જ નથી, જેથી રાગનું મારામાં પ્રવેશ કે ગ્રહણ થાય છે. તો આ રીતે હવે એક સરસ સિદ્ધાંત ગુરુદેવજી પણ એક સરસ આપતા, જ્યારે પરને પર રૂપે જાણે અને પરનું એકત્વ રે તો સમજવું પરને પર રૂપે નથી જાણ્યું. પરને પર રૂપે, પૂજ્ય બેનસીનું એ દ્રષ્ટાંત લીધું હતું ને, હું ખોટા રસ્તે જાઉં છું એવો ખ્યાલ આવે અને હજી જો ચાલતા રહીએ આપણે તો એને ખોટો છે એવો હજી ખરેખર ભાવ જ બેસ્યો નથી. એમ જ્યાં પરને પરરૂપે જાણે અને છતાં એને ગ્રહણનો ભાવ રે, એકત્વનો ભાવ રે, તો પરને પરરૂપે જાણ્યું જ નથી. તો પરને પરપણે જાણ્યું તો શું થવાનું? પછી પરભાવનું ગ્રહણ થાય જ નહીં. અને ગુરુદેવજી એના માટે સરસ લીધું હતું કે પરને પરરૂપે જાણે તો ત્યાંથી વૃત્તિ પાછી ફેર્યા વગર રે નહી, અને સ્વ તરફમાં ઝુકા વગર રે જ નહીં. કારણ કે પ્રણતિને ઝુકવાના બે સ્થાન જ છે, કાં સ્વ કાં તો પર, કાં તો સ્વભાવ અને કાં તો વિભાવ. તો પરની સન્મુખતાથી છૂટેલી પાછી વળેલી પ્રણતિ એ સ્વભાવ તરફ ઢેળા વગર રહેશે જ નહીં, અને સ્વભાવ તરફ ઢળી જાય છે. આ એનું નામ સાચું નાસ્તિથી ત્યાગ છે અને અસ્તિથી ચારિત્ર છે. પરથી વિમુખ થયેલા આખી લિંક લઈને આ વાત આપણે કદાચ કે અમને ખબર છે પર ને પર રૂપે અમે, આપણું શરીર સ્વ છે કે પર છે? એમ કરીને આપણે માનીએ છીએ. શું છે? શરીરને પરરૂપે કેવી રીતે માનીએ છીએ? આપણું એમાં અસ્તિત્વ સ્થાપીને પરરૂપે આપણે માનીએ છીએ. એ ખરેખર ભેદજ્ઞાનનો વિધિ નથી, એ ભેદજ્ઞાનની ઉપાય એ રીતે નથી થવાનું. આખું અસ્તિત્વ ઉપાડવું પડશે. સોગાનીજી કે બેઠક બદલવાની છે આખી આખી. જે હુંપણાનો ઉપાડ ક્યાંથી આવે છે આપણને? કાં તો પડરવમાંથી આવે છે, કાં તો વિભાવમાંથી આવે છે, કાં તો એક સમયની પર્યાય જેટલો. આખો જ્યારે હુંપણાના અસ્તિત્વનો ઉપાડ જ્યાં આવે છે ત્યાંથી આખો બદલવો છે. એ મહાપુરુષાર્થ છે, પોતાના અસ્તિત્વનો આખો બદલાવ કરવો. કારણ કે જ્યાં સર્વસ્વ માનીને બેઠા હોય ત્યાંથી બદલવું કેટલું આકરું પડતું હશે. તો એ અહીંયા પોતાના, તો એ જ્યાં પરદેવને પર જાણ્યું તો પછી પરભાવનું ગ્રહણ ન થાય, એટલે કે સહજપણે સ્વભાવમાં સ્થિરતા જામે, આ તેનું નામ ત્યાગ છે. આ રીતે સ્થિર થયેલું જ્ઞાન તો એક એક સ્ટેપમાં આપણને કરે છે. ફરીથી હું કેવો છું? જ્ઞાન સ્વભાવી છું. તો જે શરીરાદિ અહીંયા તો રાગાદિ ભાવ એ બધા કેવા છે? પરદ્રવ્યને પરભાવ એ રીતે જાણ્યા તો એના તરફનું લસ ચૂટીને એ ત્યાગ, તો જ્ઞાન ક્યાં સ્થિર થશે? સોમાં સ્થિર થયેલું જ્ઞાન. કેવું શબ્દ આપ્યો? કેમ સ્થિર થયેલું છે? એક તો ચારિત્રની વાત છે, અને જ્યાં સ્વપણું હોય ત્યાં એને નિરાત જ હોય છે. જે આકર દ્રષ્ટાંતમાં આપશે, પોતાનું જાણીને ઓઢીને સૂતો છે. પોતાનું જાણ્યું એટલે શું છે? એમાં એક નિશ્ચિતતા હોય છે. એમ કે મારે જેમ ટ્રેનમાં જઈએ છીએ ને આપણે કન્ફર્મ આપણી સીટ જ જોઈને એક્ઝેક્ટ ત્યાં જ બેઠા છીએ તો આપણને શું હશે? નિરાત હશે. હજી કદાચ ઓલું વેઇટિંગ હશે, કન્ફર્મ થઈ હશે, પણ નંબર નહીં મળ્યો તો ત્યાં સુધી શું હશે? મળશે ખરી, પણ ક્યાં બેઠો એ જ હશે કે બીજી હશે? પણ જ્યાં નિશ્ચિત, પણ આ એક બહુ જ છે, સ્વપણું જ્યાં લાગે અને ત્યાં નિશ્ચિતતાની સ્થિરતા ના હોય તો સ્વપણું શું છે? જ્યાં જેમ પોતાનું ઘર હોય કે ભાઈ ના ભાડે પણ કેવું છે, એક ચિંતા રહેશે ક્યારેક ખાલી કરવું, પણ જ્યાં પોતાનું ઘર હશે ત્યાં શું હોય છે? એટલે આમ કહેવાય છે ને ગુજરાતીમાં શું કહેવાય? પૃથ્વીનો છેડો ઘર શું કહેવાય? ઘરે આવે ત્યારે એ નિરાત થાય છે ને, બધે ફરીને કરે તો પણ અંતે ઘરે પોતે આવે તો નિરાત લાગે છે. એમ અહીંયા જ્ઞાન જ્યાં સુધી પરભાવમાં પોતાપણો માનતો હતો ત્યાં હવે પરરૂપે જાણ્યું તો ત્યાંથી પાછો ફરે છે. તો સ્થિર થયેલું જ્ઞાન પોતાના છે ને, આજ ગુરુદેશે લીધું તું જામતું જામતું એવું કઈક બોલ્યા હતા ને ડોક્ટર ચંદુભાઈનું, નેનું કઈ નહીં ખબર પડી હશે ને શું હતું એ જામતું? નહી, જયારે પણ ગુરુદેવસિંહનું પ્રવચન ચાલતા હોય, અને એ ડોક્ટર ચંદુભાઈ હતા રાજકોટના, ગુરુદેવસિંહના ફિઝિશિયનનું નામ ડોક્ટર ચંદુભાઈ, એ જયારે બહુ ઊંડીને ત્યારે ગુરુદેવસિંહને એ શબ્દ એ પોતે બોલતા, જાયમું જાયમું એમ પોતે બોલતા, એટલે યાદ કર્યું. કોઈ તત્વની કે એકદમ સરસ ઊંડી વાત આવતી હોય ત્યારે જામ્યું જામ એમ, એટલા માટે. એમ અહીંયા હવે ચારિત્રની વાત છે, અને એટલે કોની વાત ચાલે છે? સ્થિરતાની વાત. તો એ સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. શેમાં નથી? શેમાં નથી? જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. મારા ત્રિકાળી દ્રવ્યમાં એને તો નહીં, અહીંયા શું લેવું? ત્યાગમાં ચારિત્રમાં પણ ત્યાગનો વિકલ્પ છે એમ નહીં લેતો, જ્ઞાનનું પણ મન લેવું છે. અહીંયા શું છે વાત છે ને, જ્ઞાન પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એટલે ચારિત્ર. આપણે શું લઈએ? ત્યાગવું છે, છોડવું છે, પરપદાર્થ જવા દે, આ વસ્તુ આ ભાવ છોડ્યો એવો વિકલ્પ પણ એ ત્યાગ ચારિત્રમાં નથી. એ ચારિત્રમાં પણ એ જ્ઞાનની સ્થિરતા થાય છે, ઉપયોગ ઉપયોગમાં સ્થિર થાય છે. આ એ ચારિત્રમાં જ્ઞાન ભાવ સાથે કોઈ વિકલ્પ એ કોઈ ચારિત્ર નથી. એ રીતે જ્ઞાન જ, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. અને એના પછી શિષ્યને પ્રશ્ન થયો કે આ તો એક અઘરું લાગ્યું, અમે તો ચારિત્રમાં કંઈક બીજું સમજતા હતા, કંઈક વસ્ત્રપાત્ર છોડવા અને કંઈક વિકલ્પો છોડો છોડો. ચારિત્રમાં અમને શું લાગતું હતું, ચારિત્રમાં ગ્રહણ હોય કે છોડવાનું હોય? ચારિત્રમાં છોડવાનું હોય ને વધારે. મમતામાં શું કરવાનું હોય? ગ્રહણ હોય તૃષ્ણામાં. અને ચારિત્રમાં શું હોય? બધું છોડવાનું હોય ને. આચાર્યદેવ કહે છે એકાંત છોડવાનું નથી, કોકનું ગ્રહણ છે તો કોકનું છોડવું છે. તો જ્ઞાન ભાવમાં સ્થિરતાનું ગ્રહણ છે અને તો પછી વિભાવનું ઉત્પન્ન જ નથી થવું, એને છોડવું કહેવામાં. તો એનું કંઈક દ્રષ્ટાંત છે ખરું, કંઈક સમજાય? જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું. શું છે ફરીથી? આચાર્યદેવ બહુ સુંદર શબ્દ વાપરે. શું બે શબ્દ વાપરે? તું જાણનાર, અને જાણવાના કામ સિવાય બીજું કરવાને તું ત્યાગ કે ચારિત્ર કે શું નામ આપ્યું? જ્ઞાતા છે ને, જ્ઞાતા. જ્ઞાતા એટલે કોણ? જાણનાર. જાણનારનું કાર્ય જાણપણામાં હોય કે બીજું રાગને છોડવાનું કરવામાં હોય એનું? તો તું જ્ઞાતા છો, તો જ્ઞાતા હોવાથી તારું કાર્ય બધું શેમાં થવાનું છે? જ્ઞાન ભાવમાં જ તારું કાર્ય થવાનું હોય. શ્રદ્ધાનું જ્ઞાન પણ. એટલા માટે ગુરુદેવસિંહ કાલે યાદ કરી હતી, કઈ ગાથા યાદ કરી હતી? 155 ગાથા ને જ્ઞાન નું. ચલો એક જોઈ લઈએ. એમાં 155 ગાથામાં પુણ્ય પાપ અધિકારમાં જેમાં ટીકા છે 249 પાનું છે, 249 પાનું 155 ગાથા ટીકા. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ તો દરેકને શીખાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે કે એનું કારણ. તેમાં હવે એક એકની વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે, પછી શું આગળ છે? રાગનું થવું, વિકલ્પનું થવું. તો શું શબ્દ છે? જ્ઞાનનું થવું એટલે શું? આત્માનું પણમન, નિર્મળ પણતી રૂપે જ્ઞાનમય તું છું. જ્ઞાનમય આત્માના નિર્મળ પણતીમાં ત્રણે ત્રણેયમાં શબ્દ આવશે જ્ઞાનનું થવું. એવી જ રીતે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, થવું એટલે પણ મુતે જ્ઞાન. અને રાગાદીના ત્યાગ સ્વભાવે જો આવ્યું ને આપણે જે અત્યારના જ્ઞાનનું થવું, જે આપણે છેલ્લે શું આવ્યું? જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. કોનામાં? શ્રદ્ધા જ્ઞાન ચાર ત્રણેયમાં જ્ઞાનમય આત્માનું, ભગવાન આત્માનું એ પ્રણવન. કારણ કે તું કોણ છો? જ્ઞાતા છો. તો જ્ઞાતા સ્વભાવનું પ્રણમન શું થાય? ક્યારે પણ કોઈ પણ એક ખાંડ કે સાકર ગમે તેની સાથે નાખો એ શું હોય? ગળપણ રૂપે જ થાય છે. ભલે એને મિષ્ટાઈના જુદા જુદા નામ આપો તમે, પણ કોઈની સાથે જાય તો એનું પ્રણમન કેવું થયું હોય છે? એક સંયોગ રૂપની વાત છે. પાછા કહ્યું કે ન્યા પછી જુદું છે ને એ વાત જુદી છે. એક સામાન્યપણે આપણે કહીએ એમ હું કોણ છું? જ્ઞાતા દ્રવ્ય છે. તો મારું સમસ્ત પ્રણમન કેવા રૂપનું હોય છે? જ્ઞાન રૂપે. તો શ્રદ્ધાનું પણ જ્ઞાન રૂપે પણમું, જ્ઞાનનું જ્ઞાન, અને ચારિત્રમાં પણ. અરે તારા પ્રણમનમાં તું તારા આત્માના જ્ઞાતા ભાવને છોડીશ નહીં, ભૂલીશ નહીં તું. તો એ વાત આપણને એ લીધી છે. થોડું ગુરુદેવસિંહના પ્રવચનમાં આજે કંઈક વાત કોઈક જુદી બીજી ચાલતી હતી ને. આજે શું વાત ચાલતી હતી? રાત્રિ ચર્ચામાં એ ગુરુદેવસિંહને એ જે ભાવ આવ્યા હતા એ થોડા ગુરુદેવસિંહ કીધું આ તો સેજે અંદરમાંથી આવે એટલું આવે, આ કાંઈ મેમોરાઇઝ કરેલું યાદ રાખેલું બોલવું છે એવું નથી. અંદરમાંથી તે વખતે ભાવ એમાંથી જેટલું આવે એટલું બધું આખું એ આપણને લીધું હતું. એમાં થોડુંક એમાં લઈએ, પેલું લઈએ 504 પાને, એમાં ત્રીજો પેરેગ્રાફ. આત્મા જ્ઞાન પ્રમાણે, પછી ને રાત્રે નહોતું કહ્યું, લીધું ને ગુરુદેવ, એ જ પ્રમાણે એ ત્રણ બોલ છે. એ શેમાં છે? પેલું ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય લોકાલોક સેમ આવે છે. પ્રવચન સારમાં એ વાત આવે છે કે હું કોણ છું, આત્મા. ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન પ્રમાણ. જ્ઞાન પ્રમાણ એટલે જેમ કહીએ ને કે આત્માના પ્રદેશો કેવા છે, અસંખ્યાત કેટલા, લોક પ્રમાણ આપણે કહે ને, લોક પ્રમાણ એનું આખું પરિમાણ લોક જેટલા છે, અને અત્યારના વિચાર કરી તો શરીર પ્રમાણ છે. તો એમ અહીંયા હું મારું અસ્તિત્વ ક્યાં સુધી છે, જ્યાં જ્ઞાનનું અસ્તિત્વ છે. જેટલું જ્ઞાન એટલું મારું અસ્તિત્વ. અને જ્ઞાન કેટલાને જાણે છે એનું એનું માપ કરીએ વિચારીએ તો એ લોકાલોક પ્રમાણ છે. અને એ જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય કેટલું છે, લોકાલોક પ્રમાણ છે. આમાં હવે એક ગુરુદેવ સિદ્ધ કરે છે. શું સિદ્ધ કરે છે? આ ત્રણ સિદ્ધ આવી ગયા નિયમ. હું આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય લોકાલોક. હવે એના ઉપરથી બે ત્રણ લાઈન છોડીને એનો અર્થ કે રાગાદી જે વસ્તુ છે એ જ્ઞાન કરવાને લાયક છે, પોતાનું માનવાને લાયક એ નથી. ક્યાંથી સિદ્ધાંત કાઢ્યો આવો? ક્યાંથી કાઢ્યો આવો? અરે એ જ્ઞેય છે એ તારા જ્ઞાન ભાવમાં નથી, અને જ્ઞાન ભાવમાં ન હોય શું હોય, જ્ઞેય. પર જ્ઞેય પડતો એટલે અહીંયા પર જ્ઞેય. તારા જ્ઞાન રૂપ અસ્તિત્વમાં જે નથી એ શું હશે, જ્ઞેય હશે. અને પર જ્ઞેય તારામાં જે અસ્તિત્વ છે એ સ્વજ્ઞેય છે. હું જ્ઞાનમય આત્મા છું કે નહીં છું, કે પછી હજી કેવળનામ થશે ત્યારે થઈશ. હું જે જ્ઞાનમય ભગવાન આત્મા છું એ જ મારા માટેનું સ્વજ્ઞેય છે, અને જે મારા જ્ઞાન અસ્તિત્વથી જે બહાર છે એ બધા કેવા છે, પરજ્ઞેય છે. તો રાગાદી ભાવ, પરની તો બહુ દૂરની વાત, રાગાદી ભાવ એક ક્યાં છે, મારા જ્ઞાનમય અસ્તિત્વમાં છે કે એનાથી બાહ્ય છે. અને એનાથી બાહ્ય હશે તો એનું નામ શું છે, જ્ઞેય અને પરજ્ઞેય. અને એનો અર્થ કે એ જ્ઞેય એનું નામ હોવાથી જાણવા લાયક છે પણ મારા માનવા લાયક નથી. આ પેલો સિદ્ધાંત સિદ્ધ કરે કે હું આત્મા જ્ઞાન પ્રમાણ અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ. તે જ્ઞેયમાં જાય છે, મારા જ્ઞાન ભાવમાં એ આવતા નથી. અને એ જ રીતે નીચેની જ લાઈનમાં, એ જ પેરેગ્રાફમાં નીચે, જ્ઞેય પ્રમાણે હોને લાયક નથી જાણવા લાયક છે. શું શબ્દ વાપરો? જ્ઞેય પ્રમાણે હોને લાયક નથી એટલે જ્ઞેય પ્રમાણે હું થઈ જાઉં એવો હું નથી. ક્યારની આ વાત ચાલે છે? ક્યારે જ્ઞેય જાણવા લાયક છે અને જાણવાનું થઈ રહ્યું છે તે વખતે પણ એના રૂપે થવા લાયક હું નથી. હોને લાયક હિન્દીમાં આવી ગયું, થવા લાયક. ફરીથી એ શું છે, હું કેવો છું, જ્ઞાનમય છું. અને જ્ઞાનમય મારું અસ્તિત્વ જ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞેય રૂપે થવા લાયક નથી. હું એનાથી ભિન્ન રહીને જાણું એ મારો એ સ્વભાવ છે. જો એને છેલ્લી પાછું ફરી આમ એ રીતે છે, એ જ પાનામાં છેલ્લી લાઈન આગળ રાગની એની વાત ચાલે છે કે એ પર્યાયમાં છે પણ મારો દ્રવ્ય સ્વભાવ એ રૂપે થવાનો નથી. ફરી ફરીને ઘૂંટાવે છે, પર્યાયમાં એનું અસ્તિત્વ છે પણ એ રૂપે થવું એ મારો સ્વભાવ એ નથી. એના પછી એક એક ગુણમાં ગુરુદેવજી ઉતારે છે. એમાં લઈએ પહેલા 505 પાને 294 ગાથામાંથી ગુરુદેવજી આપણને બતાવે. 505 પાને બીજી લાઈન, ચૈત્ય ચેતકની નજીકતાને કારણે એમ લાગે છે કે આ જ્ઞેયનું જ્ઞાન છે. શું લાગે છે? ચૈત્ય ચેતક. ચૈત્ય કોણ છે? જણાવવા યોગ. જ્ઞેયનું જ બીજું નામ ચૈત્ય, અને ચેતક એટલે જ્ઞાતા, જ્ઞાયક, જાણનાર. હું ચેતક જાણનાર તત્વ છું, અને રાગાથી લઈને બધા ભાવો કેવા છે, જણાવવા યોગ્ય એવા ચૈત્ય જ્ઞેય. અને બેની શું છે? નિકટતા. હંમેશા નિકટતા કોને સૂચવે? એકરૂપતાને કે ભિન્નમાં નિકટતા? એટલે એક ક્ષેત્ર આવવાને નિકટતા એ કોને સૂચવે છે? નિકટતા એટલે એક ક્ષેત્ર આવગા પણ ભિન્નતા છે, નહીતર એકત્વ કહેવાય, નિકટ ન કહેવાય. આ મારો પાડોશી છે એમ કહેતા એ શું છે? એ આપણા ઘરમાં રહે છે કે આપણે એના ઘરમાં રહીએ છીએ? અલગ છે. તો એ ક્યાંક બે માઇલ દૂર રહેતો હશે ને. પાડોશી શબ્દ ભિન્નતાને સૂચવે છે, ક્ષેત્રની નિકટતા છે અને ભાવોની ભિન્નતા છે. તો એ ચેતક ભાવની નિકટતા છે, એક જ સમય છે, એક જ સમયમાં ચૈત્ય રાગાદિ ભાવ છે અને ચેતક ભગવાન આત્મા એક જ પર્યાયમાં છે અને આ ત્રિકાળી દ્રવ્ય છે. તો નિકટતા હોવાથી અને ભેદના નથી માટે એને આપણે એ માની લે છે. તો જો એનાથી સરસ ગુરુદેવ છે લે છે, નિકટતાને એમ લાગે છે કે આ જ્ઞેયનું જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાન જ્ઞાનનું છે, જ્ઞેયનું જ્ઞાન નથી. એનો અર્થ શું? ચલો ટાઈમ તો થઈ ગયો છે. એનો અર્થ કે જ્ઞેય જણાતું નથી, એમ જ આવ્યું ને. આમાં એવું જ આવ્યું, સીધું એમ જ આવ્યું. જ્ઞાન જ્ઞાનનું છે, જ્ઞેયનું જ્ઞાન નથી. આખું એક વિચારણા છે. જે કાંઈ જ્ઞાન થયું છે એનો સ્વામી માલિક એની સાપેક્ષતા જ્ઞેયની નથી. જે કોઈ જ્ઞે નહીં તો એનું નામ જ્ઞેય પડે છે નહીં કોઈ દી. અને અહીંયા જ્ઞાન છે, જ્ઞાતા જ્ઞેય સંબંધ થાય ત્યારે તો આખી પ્રક્રિયા બને છે. એને જ્ઞેય ક્યારે કીધો? કે એને જાણનાર કોક છે ત્યારે. જ્ઞેય જણાતો જ નથી તો જ્ઞેય નામ ક્યાંથી પડ્યું? અહીંયા આખી શૈલી શું છે કે હર સમયે જે જ્ઞેયને જાણતું જ્ઞાન છે એ કોના આધારિત છે, કોની સાપેક્ષતા છે, કોના કારણે થયું? જ્ઞેયથી થયું છે કે જ્ઞાનથી જ્ઞાન થયું છે? આપણને શેની કલ્પના થાય છે? જ્ઞેયના જ્ઞાનને જ્ઞેય છે માટે જ્ઞાન થયું છે. ખરેખર તો એ જાણવાનું સામર્થ્ય કોનું છે? બાહ્ય સંયોગનું સામર્થ્ય શું છે? જાણવા યોગ્યનું. પણ જાણવાનું સામર્થ્ય કોનું છે? એ મારું પોતાનું છે. જાણવાનું સામર્થ્ય હોય અને પછી જાણાય નહીં તો જ્ઞેય જ્ઞાયક શબ્દ ક્યાંથી આવ્યો? તો એ આખું શબ્દ શું છે? આપણી શું ભ્રાંતિ થઈ રહી છે કે જાણે જ્ઞેય હતું? ઘણી વાર તો પ્રશ્ન લઈએ છે ને, સામે સમયસાર જીનવાણી હોય તો જ્ઞાન શેનું થાય? સમયસારનું થાય, નિયમસારનું થોડી થવાનું છે. આ આપણને શું થાય છે? જ્ઞેય સાપેક્ષ જ્ઞાનને પરાધીન માન્યું છે. જ્ઞાન, અરે એ તો એને જ્યાં ઉપયોગ જે તરફ લઈ જાય એ પ્રકારે છે. જો ફરીથી જ્ઞેયથી જ્ઞાન થતું હોત તો કોઈને દોડી દોડી જ દેખાવી જોઈએ, કોઈને મૃગજળમાં પાણીની ભ્રાંતિ જ ન થવી જોઈએ, તો સો પર બે યથાર્થપણે જણાય ભેદજ્ઞાન થઈ જશે. જ્ઞેય સાપેક્ષ જ્ઞાન છે કે પોતાથી જ્ઞાન થાય છે? અને જ્ઞેય તો લોકાલોક હંમેશા છે. જ્ઞેયથી જ્ઞાન થતું હોત તો લોકાલોક કેમ નથી જણાતા? આખી એક સ્વાધીનતા જ્ઞાની, બહુ જ અહીંયા ખેદ થતો હશે જ્ઞાનીઓને. તું તારા જ્ઞાન સ્વભાવ તારું સ્વાધીન છે, તું તો સ્વાધીનપણે હોવા છતાં જ્ઞેય પરાધીન કેમ થઈ ગયો? કોઈ જેમ કે ને, ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો પરાધીન, પણ તું ઇન્ડિપેન્ડન્ટ થઈને હવે ખરામ પરાધીન થાય. તું જ્ઞાન સ્વભાવી છો અને તારું જ્ઞાની શું છે? સ્વાધીનપણે તારામાંથી આવે છે કે જ્ઞેયમાંથી આવે છે? અને તો પછી જ્ઞેય છે તો જ્ઞાન થયું, મને જ્ઞેય ન હોત તો જ્ઞાન ન થાત, આવા પરાધીનતામાં તું કેમ પડ? અરે હજી પરલક્ષી જ્ઞાનમાં જો પરાધીનતા કરે તો સ્વલક્ષિત જ્ઞાન કેદી થશે? તો આ પરલક્ષી જ્ઞાન પણ સ્વાધીનપણે હું તો કરું છું. જ્ઞેય છે એટલે જ્ઞેયનું જ્ઞાન થયું છે એમ નથી. અને એ અપેક્ષાએ જ્ઞાનથી થયેલું જ્ઞાન છે, જ્ઞેયથી થયેલું નથી. આવી એની સાપેક્ષતા તને પડી છે એને માટે છોડ. એક બહુ જ ખાલી એક વ્યાકરણથી એક વાત લઈને પૂરું કરીએ. નું શબ્દ આવે ને, નું શબ્દ એ આપણે સામાન્ય વ્યાકરણ લૌકિકમાં કોને સૂચવે? માલિકીપણું. આ ભાઈનું મકાન. તો નું શબ્દ કોને સૂચવું? એમ અહીંયા આપણે શબ્દ શું વાપર્યું, જ્ઞેયનું જ્ઞાન. એટલે આપણા અભિપ્રાયમાં શું પડ્યું છે, એ જ્ઞાનનો માલિક કોણ બની ગયો, જ્ઞેય બની ગયો. આ એના માટેની આ પદ્ધતિ. થોડો ખ્યાલ આવે છે ને, આ ભાઈની મોટર, તો એમાં ની નો ની નો જે શબ્દ આવે ને ત્રણેય માટે, એ ત્રણેય શબ્દ કોને સૂચવા માટે છે, માલિકીપણાનું. એમ આપણે કયો શબ્દ વાપરી લઈએ છે, જ્ઞેયનું જ્ઞાન, આનું જ્ઞાન. એનો અર્થ આપણા ભાવમાં શું રહે છે, જાણે એ જ્ઞાન કોના કારણે પ્રગટ થયું છે, જ્ઞેયને. અરે તું તું જ્ઞાનથી ભરેલો ભગવાન આત્મા, જે આવ્યો જ્ઞાતા દ્રવ્ય, અને માને જ્ઞેયથી મને જ્ઞાન થાય છે, તારા સ્વભાવને પરાધીનપણે કેમ સ્વીકારે. અને એ રીતે ગુરુદેવશ્રી પછી શ્રદ્ધામાં પણ ઉતારે છે, ચારિત્રમાં ઉતારે છે, અને બે માં ઉતાર્યું તો રામજીભાઈ શું બોલ્યા, આજે આવ્યું તો બધું ખ્યાલ તો આવતો હશે ને, બે બોલ થયા તો ગુરુદેવ શું જવાબ આપી દે, આવા અનંતતા સમજ્યા. જાણે બીજા જ ઉપર આધાર રાખવો છે. અરે તમ સે કેમ, તમે તો ચિંતનમાં લેજો એ દ્વારા ગુરુદેવ, છતાં કરુણા કરીને પાછા બીજા બોલ સપ્તભંગી ને બધો. ખરેખર એક સામાન્ય લાગતા આપણને ગાથાના વિષયમાંથી પણ ગુરુદેવશ્રી કંઈક ગહનતા સુધી આપણને એ લઈ જાય છે. ફરી ફરીને જેની પાસે જિજ્ઞાસાની આંખ ખુલ્લી હશે એના માટે તત્વનું ઊંડાણ સમજાશે. બાકી મને આ વાંચી ગયા સાંભળી ગયા છે આ બધું મને યાદ છે એના માટે છીછરા પાણીમાં શું મળવાનું છે, છીપલા મળવાના છે, અને મધ દરિયામાં જશે તો મોતી મળવાના. એમ આ ભાવોની બેહદતા સુધી છે. આપણે આપણી જેટલી શક્તિ હોય એની ઊંડાણમાં જશું તો આપણને ખરેખર એક અપૂર્વતા એવા આ જીવનની એક ધારા, એક દિશા આપણને મેળા વગર રહેશે નહીં, અને દિશાનો પુરસાર્થ તો પરિણમન થયા વગર રહેશે નહીં. તો આવા આરાધનાના પર્વોમાં એક વાર જગતને ભૂલીને, વિસ્મરણ કરીને, મને મારા ચૈતન્ય સિવાય મને હવે બીજું કોઈ ભાસતું નથી, જ્યાં જોવું ત્યાં શું આવે છે, એક ભક્તિમાં આવે છે ને, રાગ ને દ્વેષ એની જગ્યા, જ્યાં જોવું ત્યાં નજર પડતો નાયક ચૈતન્ય ભગવાન આત્મા, એવી એક ભાવનાથી આપણે આ પર્વ પૂજે.
જગદીશભાઈ બખાઈ પરિવાર અને 1-15 હજાર ભારતીબેન દિલીપભાઈ સંઘવી. આવતીકાલ સવારનો કાર્યક્રમ સવારે 7:45 થી 8 રત્નત્રયની પૂજા, અભિષ જીનેન્દ્ર અભિષેક અને રત્નત્રયની પૂજા, 8:15 પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન, અને 9:15 શાસ્ત્ર સ્વાધ્યાય શ્રી હેમંતભાઈ દ્વારા. આવતીકાલથી રાત્રિનો સ્વાધ્યાય હેમંતભાઈનો નહીં રહે તેની નોંધ લેવાની ખાસ વિનંતી છે. અને આજે સાંજે ફરીથી દરેક મુમુક્ષુ ભાઈ બહેનો સફેદ કપડાં પહેરીને આવે એવી વિનંતી કરવામાં આવે છે.
સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
આ શરીર સિદ્ધ દર્શને પ્રાપ્ત લોકાગ્રહ વિરાજમાન વર્તમાન 24ના રૂસ્પાદી મહારાજ પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. 4 ઘાતી કર્મનો ક્ષય કરી અહિયન પદને પ્રાપ્ત વિજય ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદરાદી અજીત વીર પરંત 20 વીરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આજ જિન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અડજ્ઞાનના ધારક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધ્વનિના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર હાલતા ચાલતા શ્રીસમ ભગવાન શ્રી કુમકુંદાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તણહાર અમ ભક્તો પર નિરંતર કરુણાના ધોધ વરસાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ કેળાય ધર્મરત્ન પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવનો જય હો. પર્વાદી રાજ પર્યુષણ પર્વનો જય હો. સમ્યક જ્ઞાન દીનનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તો હે જપુ દિન રે જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સો વાણી મસ્તક નમું સદા દેત હું તો. બોલો જિનવાણી માતનો જય હો. સાંજનો ટાઈમ 6:45 શાસ્ત્ર સ્વાધ્યાય શ્રી હેમંતભાઈ દ્વારા 6:45-7 જીનેન્દ્ર ભક્તિ તથા આરતી 7 વાગ્યાથી સમૂહ પ્રતિક્રમણ એ પ્રમાણે રાત્રિનો કાર્યક્રમ છે. 5 જણા જાય લિફ્ટ ની અંદર 5-5 જણા જથ્થો વધારે નહીં જતા પ્લીઝ. કેટલા 15,000 લીલાબેન લીનાબેન ને નીલાબેન વિક્રમભાઈ કામદાર 15,000 રૂપિયા.